जैसा अन्न जल खाइए तैसा ही मन होय, जैसा अन्न जल खाइए तैसा ही मन होय, जैसा पानी पीजिए तैसी बानी सोय, जैसा पानी पीजिए तैसी बानी होय, जैसा अन्न जल खाइए तैसा ही मन होय, जैसा अन्न जल खाइए तैसा ही मन होय, जैसा पानी पीजिए तैसी बानी सोय, जैसा पानी पीजिए तैसी बानी सोय, तैसी बानी सोय। कबीर साहेब अगले साखी में आपने परावाणी अनुभवनी वाणी जे संभळावी अने मननु महत्व समझाव्यो, ते मन केवी रीते उत्पन्न थाय छे, केवी रीते बने छे, एना घडतरमां शुं शुं काम आवे छे, तेनो विचार एमणे बराबर कर्यो छे अने तेथी तेमणे आ साखीमां सादी सरळ भाषामां बाळकने समजाय जाय तेवी रीते रजूआत करी छे। जैसा अन्न जल खाइए तैसा ही मन होय, आजे मननुं बंधारण थाय छे, मननुं जे घडतर थाय छे, तेमां आपणे जे अन्न खाइए छे अने जे पाणी पीए छे ते महत्वनो भाग भजवे छे, एवुं कबीर साहेब पोताना अनुभवने आधारे कही रह्या छे। विज्ञान पण एने टेको आपे छे। एम तो मन जड़ गणाय, शरीर जड़ गणाय ने, एटले मन पण जड़ गणाय। जड़ प्रकृतिनु एक अंग छे, जे भगवानी अष्टधा प्रकृति गणाय। जड़ प्रकृति अने चेतन प्रकृति बे प्रकारनी प्रकृति छे, एवुं गीतामां भगवाने आपने समझाव्युं छे। ते जड़ प्रकृति अष्टधा प्रकृति छे, पंचमहाभूत अने बुद्धि मन ने अहंकार, ये त्रण उमेरीए एटले पांच ने त्रण आठ अंग ए जड़ प्रकृतिना थया। એટલે એ જળ પ્રકૃતિનું એક અંગ હોવાથી એ પણ જળ છે, શરીર એ જળ પ્રકૃતિનું પરિણામ છે, તો મન તેનું એક અંગ છે। એટલે શરીર જેમ જળ છે તેમ મન પણ જળ છે। આ જળ પ્રકૃતિ ચેતન પ્રકૃતિના સંપર્કમાં આવ્યા પછી જ ચેતનવંતી બને છે અને કામ કરતી થઈ જાય છે। ચેતન પ્રકૃતિ એટલે જીવ પ્રકૃતિ। આ શરીરમાં જ્યાં સુધી જીવ રહે છે ત્યાં સુધી પેલી જળ પ્રકૃતિ ચેતનવંતી આપણને લાગે છે। આંખ, કાન, નાક બધી ઇન્દ્રિયો ચેતનવંતી લાગે છે, આખું શરીર ચેતનવંતો લાગે છે। હકીકતે શું છે કે શરીર તો જળ છે અને મન પણ એમાં રહેલું જળ છે। એ તો ચેતન પ્રકૃતિના સંપર્કથી જ શરીર આપણને ચેતનવંતું લાગે છે અને મન પણ ચેતનવંતું લાગે છે. શરીરનું બંધારણ અન્નથી થાય છે. મનુષ્ય અન્ન ખાય છે, ખોરાક ખાય છે, અને માતા પિતાના શરીરમાં વીર્યની ઉત્પત્તિ થાય છે. વીર્યના રજકણો અનાજમાંથી પ્રાપ્ત બને છે અને પછી એ વીર્યના રજકણો માતાના ગર્ભમાં એકત્ર થયા પછી એમાંથી શરીરનું બંધારણ થાય છે અને મનનું બંધારણ થાય છે. વિજ્ઞાન આ પ્રકારની સમજૂતી આજે પણ આપણને આપે છે. એટલે કબીર સાહેબની આ વાત ફેંકી દેવા જેવી નથી. એમે આપણે અન્ન ખાઈએ તો શરીર પર સીધી એની અસર થાય છે. કોઈ હાઈ બ્લડ પ્રેશરનો દર્દી ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એને કહે છે કે ભાઈ તું તો ખૂબ પ્રેશર ધરાવે છે, તેથી તો આજથી જ મીઠું બંધ કરી દે. આજે તે મીઠું ખાય છે તેનાથી આ પ્રેશર ખૂબ વધારે વધી જાય છે. અરે ભાઈ, મીઠું ખાવાથી પ્રેશર વધતું હશે એમ પેલા દર્દીને થાય, પણ દર્દી એ મીઠું 10-15 દિવસ બંધ કરે અને પછી ડૉક્ટરને ફરી તપાસે તો પેલું બ્લડ પ્રેશર નોર્મલ આવી ગયેલું હોય છે. એટલે ડૉક્ટર કહે છે કે હવે છે તમારે મીઠું નહીં ખાવું. મીઠું ખાવાથી શરીર પર આવી સીધી અસર થાય છે. ડાયાબિટીસનો કોઈ દર્દી હોય તો તેને ખાંડ ખાવાની ના પાડે, મિષ્ટાન ખાવાનું ના પાડે તો ડાયાબિટીસ વધી જાય. ન ખાય તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે તો આ ડૉક્ટરો પણ આપણને ખોરાકની સીધી અસર આ શરીર પર થાય છે તે સ્વીકારે છે. તેથી આ શરીરમાંનું એક અંગ છે, શરીરનું એક અંગ છે, જળ અંગ. જેમ શરીર જળ છે તેમ મન પણ એનું એક અંગ છે. તે અંગ પણ એ અનાજના આધારે ઘડાતું હોય છે. આવું આપણના કબીર સાહેબના વચનને આધારે આપણે માનવું રહ્યું. વિજ્ઞાન પણ એને ટેકો આપે છે, તેથી આપણે એ વચનને ખૂબ મહત્ત્વ આપવું જોઈએ. તેથી જે મન સંસાર સાગરમાં આપણને બહુ અગત્યનું સાધન મનાય છે તે સાધનને સાચવવાને માટે કબીર સાહેબ આપણને એક રસ્તો બતાવે છે કે આ મન જો બંધન ન ઊભું કરે એવું તમારે તૈયાર કરવું હોય તો એને સાત્વિક ખોરાક આપવો જોઈએ, સાત્વિક અન્ન આપવું જોઈએ. મન સાત્વિક બનશે તો પછી જે બંધનો ઊભા થાય છે તેમાં ઘટાડો થશે અને મન આ સંસાર સાગર પાર કરવામાં આપણને અતિશય ઉપયોગી થશે. જેથી મનનું જે ઘડતર અન્ન દ્વારા થાય છે, ખોરાક દ્વારા થાય છે, તે ખોરાક તરફ આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ. જૈસા અન્ન જલ ખાઈએ તૈસા હિ મન હોય, તેવું જ મન થાય છે. મનનું ઘડતર તે જ પ્રકારે થાય છે જે પ્રકારે આપણે અન્ન ખાઈએ છીએ. એમ તો આપણા બાપદાદાઓ અન્ન તેવો ઓડકાર એવી કહેવત કહેતા, અન્ન જેવું ખાઈએ તેવો જ ઓડકાર આપણને આવે, અન્ન તેવો ઓડકાર. તો એ કહેવત પાછળ પણ આ જે જળ પ્રકૃતિ જે છે, આપણી અષ્ટધા પ્રકૃતિ જે છે, તેનું બંધારણ ખોરાક દ્વારા થાય છે એ હકીકતનો સ્વીકાર થયેલો છે. તેથી ખોરાક વિશે વિસ્તૃત રીતે આપણા ઋષિ મુનિઓએ પણ ઘણો વિચાર કરેલો છે અને કબીર સાહેબ પણ એ જ સંદર્ભમાં આપણને આ સાખીમાં માર્ગદર્શન આપે છે. જૈસા પાણી પીજીએ તૈસી બાની હોય. આપણે પાણી પીએ તો એ પાણી જેવું પીએ તેવી વાણી પણ આપણા મોઢેથી નીકળતી હોય છે. આપણે ખૂબ તરસ્યા થયા હોઈએ અને રસ્તે પરબ આવી અને ઠંડુ પાણી આપણને જો પીવાનું મળ્યું તો હાશ કરીને આપણે બેસી જઈએ છીએ અને પ્રભુને યાદ કરીએ છીએ કે પ્રભુ તમારી કેટલી બધી કૃપા કે મને તમે તૃપ્ત કરી દીધો. તો એ જે પાણી જે છે એ પાણી આપણને પ્રભુને યાદ કરાવવા આવે છે. પણ કોઈ એવા દુષ્ટ વૃત્તિના હાથે જો પાણી પીવાનું આપણને મળે તો આપણું મન પણ દુષ્ટ બનતું હોય છે. એવા અનેક અનુભવો વ્યવહારના જગતમાં આપણને થતા હોય છે. તેથી આપણે સ્વીકારવું રહ્યું કે આ અન્ન અને પાણી, ખોરાક અને આ પાણી આપણા શરીરના ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવે છે. એટલે આ મનને તૈયાર કરવા માટે આપણે ખોરાક પણ વ્યવસ્થિત રીતે ખાવો જોઈએ, પાણી પણ વ્યવસ્થિત રીતે વિચારીને પીવું જોઈએ. તો જેથી આ મન અને મન દ્વારા થતા વિચારો અને એની વાણી આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધારવામાં અતિશય ઉપયોગી થાય. આ સિવાય આ સરળ સાખીનો બીજો શું મર્મ સમજવો? મન માયા તો એક હે, માયા મન હી સમાય. મન માયા તો એક હૈ, માયા મન હી સમાય. ચીન લોક સંશય ભયા, ચીન લોક સંશય પરા. કાહી કહું સમજાય, કાહી કહું સમજાય. મન માયા તો એક હે, માયા મન હી સમાય. મન માયા તો એક હે, માયા મન હી સમાય. તીન લોક સંશય પરા, કાહી કહું સમજાય. તીન લોક સંશય પરા, કાહી કહું સમજાય, કાહી કહું સમજાય. આધ્યાત્મિક માર્ગે મન જેમ અડચણો ઊભી કરે છે તેમ બીજો એક શબ્દ બધાના મોઢામાંથી નીકળે છે, માયા. કે જે પણ આધ્યાત્મિક માર્ગે અનેક અડચણો ઊભી કરવામાં ભાગ ભજવે છે, આ માયા શી વસ્તુ છે? કબીર સાહેબે એમાં ઘણું બધું માર્ગદર્શન આપણને આપ્યું છે. માયા કોઈ એવું સ્વરૂપ નથી કે જે અસ્તિત્વ ધરાવતું હોય. જેમ મૃગજળ અસ્તિત્વ ધરાવતું નથી, મૃગજળ જેવી વસ્તુ આપણને ક્યાંય શોધેલી મળે નહીં, પણ આપણને ભ્રાંતિ થતી હોય છે, પાણી જેવું દેખાતું હોય છે અને ત્યાં પાણી ન હોય એવું બને છે, ત્યારે આપણે એને મૃગજળ કહીએ છીએ. તેમ આ માયાનું સ્વરૂપ પણ એવું જ છે. કબીર સાહેબે એ માયાના સ્વરૂપને મનની સાથે સાંકળીને આ સાખીમાં આપણને માયાનું એડ્રેસ આપ્યું છે, સરનામું આપ્યું છે કે માયા ક્યાં રહેલી છે. ભાઈ, બહુ અડચણ ઊભી કરનારી હોય તો આપણે એને શોધીને દૂર કરીએ, એટલે એનું એડ્રેસ આપણી પાસે હોવું જોઈએ, એનું સરનામું હોય તો માયાને આપણે ઠેકાણે કરી શકીએ. એટલે કબીર સાહેબ કહે છે કે મન માયા તો એક હૈ, મન માયા તો એક હૈ, મન અને માયામાં ખાસ તફાવત નથી, બંનેનું એક જ સ્વરૂપ છે, વૈચારિક સ્વરૂપ છે. એટલે તે મન ની અંદર માયાનો સમાવેશ થઈ જાય છે. માયા ક્યાં રહેલી છે તો કે વિચારના રૂપે, સંસ્કારના રૂપે, વૃત્તિના રૂપે મનમાં જ સમાયેલી છે, મનમાં જ સંતાયેલી છે. એટલે માયાને જો દૂર કરવી હોય તો મનને ઠેકાણે કરવું પડે, મનને નિર્મળ કરવું પડે, મનને પવિત્ર કરવું પડે. જેમ એક ઘરની અંદર ખાટકી રહેતો હોય અને એક ભગત પણ રહેતો હોય, ભગવાનનો ભક્ત પણ રહેતો હોય, તો એ બેને જેમ બનતું નથી તેમ આ માયા અને મન શરીરમાં એક જ જગ્યાએ રહેલા હોવાથી આધ્યાત્મિક પ્રગતિ કરવામાં બાધા ઊભી કરનારા હોય એવું આ અનુભવી પુરુષો કહે છે. તો માયાને દૂર કરવા માટે મનને શુદ્ધ કરવું જરૂરી છે. મનમાં જે અશુદ્ધિ છે તે સંસ્કારોની છે, વિચારોની છે, જેને આપણે વાસના કહીએ છીએ, તૃષ્ણા કહીએ છીએ, તે જ વિચારો રૂપે રહેલા છે અને તે મનમાં મલિનતા સર્જ્યા કરે છે. તો શુદ્ધ મન કરવાથી માયા પણ જીતાઈ જાય છે એવું કબીર સાહેબનું કહેવું છે. કારણ કે એ માયા મન સિવાય બીજે ક્યાંય રહેતી નથી. ભગવાને શરીરમાં બીજી જગ્યાએ એને સ્થાન આપ્યું નથી. માયાને સ્થાન મનમાં જ રહેવાનું મળ્યું છે. તેથી મન જ શુદ્ધ થાય તો માયા પણ આપોઆપ શુદ્ધ સ્વરૂપ રહેવા માંડે મનની અંદર, અને એ શુદ્ધ માયા પછી ભગવાનની દાસી થઈને આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધારવામાં ઉપયોગી થાય. એટલે કબીર સાહેબ કહે છે કે મન માયા તો એક હે, માયા મન હિ સમાય. આ માયા અને આ મન વિશે ત્રણે જગતમાં તીન લોક સંશય પરા, આપણું આ જગત પાતાળ લોક અને સ્વર્ગ લોક બધાએ બધા લોકોમાં એક જ ભ્રાંતિ રહેલી છે માયા વિશે અને મન વિશે, અને તે ભ્રાંતિ દૂર થતી જ નથી અને આ જીવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ શકતો નથી. ત્રણેય લોકમાં બધા જીવો એક જ દુઃખથી દુઃખી થયેલા છે અને તે આ મન અને માયા વિશેના દુઃખો, એ ભ્રાંતિથી પેદા થયેલા છે, સંશયથી પેદા થયેલા છે. માયાને આપણે કંઈક જુદું જ સમજીએ છીએ, મનને પણ આપણે જુદું જ સમજીએ છીએ. આપણે સમજીએ છીએ કે આ મિલકત એ માયા છે, આપણે સમજીએ છીએ આપણા બાળકો એ માયા છે, આપણે સમજીએ છીએ આપણી માતા એ માયા છે, આપણી પત્ની એ માયા છે, ધન એ માયા છે. આમ ખરેખર એ માયા નથી. આપણું મન માતાને કયા સ્વરૂપે જુએ છે ત્યાં માયા રહેલી છે. એ ધનને કેવી રીતે જુએ છે, વાપરે છે, તે વૃત્તિ પાછળ માયા રહેલી છે. માયા કોઈ વસ્તુ નથી, કોઈ પદાર્થ નથી. માયા તો આવા વૈચારિક સ્વરૂપે મનમાં રહેલી છે. એટલે એ સંશય ત્રણેય લોકમાં બધા જીવોને પજવે છે. એટલે ખરેખર માયાને દૂર કરવું હોય તો મનને શુદ્ધ કરવાની આવશ્યકતા છે. કબીર સાહેબ બહુ જ સ્પષ્ટ ભાષામાં મન અને માયા વિશે આપણને આ સાખીમાં માર્ગદર્શન આપે છે. માયા છાયા એક સી, બિરલા જાને કોઈ, ભાગતા કે પીછે ફિરે, સન્મુખ ભાગે સો. માયા છાયા એક સી, બિરલા જાને કોઈ, ભાગતા કે પીછે ફિરે, સન્મુખ ભાગે સો. સન્મુખ ભાગે સો. માયા છાયા એક સી, બિરલા જાને કોઈ. માયા છાયા એક સી, બિરલા જાને કોઈ, ભાગતા કે પીછે ફિરે, ભાગતા કે પીછે ફિરે, સન્મુખ ભાગે સોઈ. કબીર સાહેબ માયાનું સ્વરૂપ કવિતાની ભાષામાં આપણને સમજાવે છે. આ જે માયા જે છે તે અને આપણા શરીરની જે છાયા પડે છે, પડછાયો પડે છે, તે સરખા જેવા છે. માયા છાયા એક સી, આપણો જે પડછાયો જે છે તે માયા જેવો જ છે. અથવા તો માયા અને પડછાયામાં કંઈક સામ્ય છે. શું સામ્ય છે તે કબીર સાહેબ સમજાવે છે. માયા છાયા એક સી, બિરલા જાને કોઈ. આ રહસ્ય કોઈ બધા જાણતા નથી, બધા જાણી શકતા પણ નથી. કોઈ જ્ઞાની પુરુષ હોય, કોઈ સંત મહાત્મા હોય, તેને જ એની ખબર છે કે આ જે પડછાયો જે છે, આ જે આપણી છાયા છે શરીરની, તે છાયા અને આ માયા એમાં સામ્ય છે. એટલે બીજી પંક્તિમાં કબીર સાહેબ કહે છે, કેટલું સામ્ય છે, કેવું સામ્ય છે? તો કહે છે, ભાગતા કે પીછે ફિરે. જે માણસ ડરીને ભાગ્યા કરતો હોય તો એ ભાગનારો જો પાછળ નજર કરે તો પેલી છાયા પણ એની પાછળ જ દોડતી લાગે. એટલે ગભરામણ ખૂબ વધી જાય, ભ્રાંતિ ખૂબ વધી જાય. ઘણીવાર આપણે આપણા પડછાયાથી છેતરાઈ જઈએ છીએ. કોઈ બીજી જ વ્યક્તિ હોય એવો ભાસ આપણને થાય છે અને આપણને ગભરામણ પણ થાય છે. તે ખરેખર આપણી જે પડછાયા હોય તેનો આપણને ખ્યાલ રહેતો નથી. તો આવું બને છે કે જે માણસ ડરથી ભાગે છે, દોડે છે, તે માણસ જો નજર કરે તો પેલી છાયા પણ એની પાછળ જ ફૂટ પકડીને દોડતી હોય, એને પકડવા દોડતી હોય એવી ભ્રાંતિ એને થાય છે. અને ખરેખર તે ગભરાઈ જાય છે. માયા છાયા એક સી, ભાગતા કે પીછે ફિરે. જે માણસ ડરીને ભાગે છે તેની પાછળ છાયા બરાબર પીછો પકડે છે. માયા પણ એવું જ કરે છે. માયાથી જે ડરીને ચાલે છે તેની પાછળ માયા બરાબર દોડે છે, એને પકડવા દોડે છે. પણ કબીર સાહેબ કહે છે, સન્મુખ ભાગે સોય, પણ પેલો જો ડરથી દોડતો માણસ અચાનક એને ખ્યાલ આવી જાય કે અરે આ તો મારી છાયા છે અને ઊભો રહી જાય, તો તરત જ પેલી છાયા ભાગી જાય. સન્મુખ એની સામે જો થાય પેલો ડરથી ડરનારો દોડનારો માણસ, જો ઊભો રહીને એને સામે થાય, છાયાની સામે થાય, તો છાયા ડરથી ભાગી જાય, અદ્રશ્ય થઈ જાય. માયા પણ એવું જ કરે છે. માયાથી જો ડરીને આપણે ભાગીએ તો માયા પણ આપણને ડરાવે છે અને હેરાન પરેશાન કરી મૂકે છે. અને માયાને સ્વરૂપને જો બરાબર સમજી લઈએ તો એ માયાની સામે થઈએ આપણે, તો માયા ચપટી વગાડતામાં ભાગી જાય છે, આપણને ડરાવતી બંધ થઈ જાય છે. તો કબીર સાહેબની આ સાખી આપણને માયાનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે, વૈચારિક સ્વરૂપ, તે સૂક્ષ્મ સ્વરૂપ તરફ અંગુલી નિર્દેશ કરે છે, આંગળી ચીંધે છે કે માયાને બરાબર સમજી લો, માયાનું સ્વરૂપ બરાબર સમજી લો તો માયાની સામે તમે થઈ શકો. કારણ કે વિચારથી થવાનું છે, વિચારથી માયાની સામે આપણે યુદ્ધ કરવાનું છે. તો જેમ પેલી છાયા સામે આપણે થઈએ તો અદ્રશ્ય થઈ જાય છે, તેમ આ માયા પણ જો આપણે એને સમજણપૂર્વક જ્ઞાનથી સામે થઈ જઈએ તો આ માયા પણ અદ્રશ્ય થઈ જાય છે, એવું કબીર સાહેબનું આ અનુભવ વચન છે. એટલે કબીર સાહેબ માયાની જે વિશદતાથી આપણી આગળ વાત કરે છે તે માયાને આપણે મનમાં સંગ્રહેલી હોવાથી મનને આપણે સમજી લઈએ અને માયાને પણ બરાબર સમજી લઈએ તો મનને આપણે પવિત્ર કરી શકીએ, શુદ્ધ કરી શકીએ, અને માયા પણ એ દ્વારા શુદ્ધ થઈ શકે. માયા પણ આપણને દાસી થઈને મદદ કરતા થઈ શકે એવું કબીર સાહેબનું કહેવું છે. એટલે માયા છાયા એક સી બિરલા જાને કોઈ, એટલે જ્ઞાની પુરુષો જ એને સમજી શકે છે માયાને. માયાનો અર્થ જ એમ થાય છે કે જે નથી છતાં દેખાય છે, જે નથી, જેનું અસ્તિત્વ જ નથી અને છતાં આપણને આંખને દેખાય છે, એનો ભાસ થાય છે, તેથી એને નામ માયા પડ્યું છે. જે નથી અને છતાં તે દેખાય છે, તો માયાનું આ એક સ્વરૂપ છે. તે સ્વરૂપને કબીર સાહેબ કવિતાની ભાષામાં સમજાવે છે, છાયાની સાથે સરખાવે છે, પડછાયાની સાથે સરખાવે છે. અને છાયાના માધ્યમ દ્વારા કબીર સાહેબ આપણને માયાને સામે જો થઈએ, બરાબર સમજી લઈએ માયાને, અને જ્ઞાનથી સમજણથી માયાની સામે જો થઈએ તો માયા આપણને પજવતી બંધ થાય છે એ હકીકત અહીં રજૂ કરવામાં આવી છે.